તારીખ 6/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 4.
આગમ ને અધ્યાત્મ અધ્યાત્મનો વિષય શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને આશ્રય કરતા પરિણામ એ પણ અધ્યાત્મના વિષયમાં આવે છે. એટલું છોડીને બાકીનું જેટલું બધું છે વિસ્તારવાળું કથન એ બધું આગમમાં જાય છે. અથવા શાસ્ત્રમાં અધ્યાત્મ પદ્ધતિથી અને આગમ પદ્ધતિથી કથનની શૈલી છે. તો ખાસ કરીને કર્મના નિમિત્ત નૈમિત્તિક સંબંધ ને સાથે રાખીને એની અપેક્ષા રાખીને જે કથન શૈલી છે તે આગમ પદ્ધતિની કહેવાય છે. આગમ શૈલી એને કહેવાય છે. કેવળ શુદ્ધાત્મા અને એના આશ્રયે જે પરિણામ થાય છે એને અધ્યાત્મ પદ્ધતિની કથન શૈલી કહે છે. એ દર્શાવવા માટે જે શબ્દ પ્રયોગ છે, વચન શૈલી છે, એને અધ્યાત્મની પદ્ધતિ કહેવાય છે. જેમ કે બે શબ્દોનો વિચાર કરીએ કે ક્ષયોપશમ સમ્યક દર્શન છે અથવા ક્ષયોપશમ ભાવે મોક્ષ માર્ગ છે, જેમાં સમ્યક દર્શનનો ક્ષયોપશમ હોય, સમ્યક જ્ઞાનનો પણ ક્ષયોપશમ હોય અને સમ્યક ચારિત્રનો પણ ક્ષયોપશમ હોય. મોક્ષ માર્ગ ક્ષયોપશમ ભાવે વર્તે છે એમ કહો અને સ્વાનુભવરૂપ મોક્ષ માર્ગ છે એમ કહો. તો જે ક્ષયોપશમ છે એ કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખતું હોવાથી એને આગમ પદ્ધતિથી કયું કહેવાય અને સ્વાનુભવ આત્માના અનુભવને દર્શાવનાર એ જ મોક્ષ માર્ગના પરિણામ છે તો એને અધ્યાત્મ પદ્ધતિ કહેવામાં આવે છે. આમ કથનની બે શૈલી, આગમ પદ્ધતિથી અને અધ્યાત્મ પદ્ધતિથી, બે પ્રકારે શાસ્ત્રમાં એ કથન પદ્ધતિ આવે છે. એવા શાસ્ત્ર વિચારીએ તો મોક્ષ માર્ગ પ્રકાશક ચોડરમલજીનું છે, એ આગમ પદ્ધતિથી લખાયેલો ગ્રંથ. એમની પદ્ધતિ આગમ પદ્ધતિ હતી લખવાની. પછી અધ્યાત્મ પદ્ધતિનું વચન જ ન આવે એમ નથી કહેવું, પણ મુખ્યપણે એમની કથન શૈલી આગમ પદ્ધતિની હતી. કોઈ કોઈ વચન અધ્યાત્મ પદ્ધતિના આવે ખરા. કર્ણાનુયોગનો એમને ઘણો અભ્યાસ હતો. ગોમઠસારની તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા પણ એમણે લખી છે, સંસ્કૃત ટીકા લખેલી છે. એટલું તો સંસ્કૃત એમનું સારું હતું. સંસ્કૃતના પણ અસાધારણ વિદ્વાન હતા. એવી રીતે સમયસાર, પ્રવચનસાર વગેરે જોઈએ તો અધ્યાત્મ પદ્ધતિથી લખાયેલા ગ્રંથ છે, છતાં એમાં કોઈ આગમ પદ્ધતિના વચનો આવે ખરા. પણ સમગ્રપણે શૈલીનો વિચાર કરવામાં આવે તો એમ કહી શકાય કે આ શાસ્ત્ર આગમ પદ્ધતિથી લખાયેલું છે, આ શાસ્ત્ર અધ્યાત્મ પદ્ધતિનું છે. એવી આગમ શૈલી અને અધ્યાત્મ શૈલી એ કથનની પદ્ધતિ છે. હવે અહીંયા થોડી સિદ્ધાંતિક વાતનો વિચાર કરવો છે કે ચારેય અનુયોગમાં અનુયોગ અનુસાર સિદ્ધાંતો સ્થાપિત છે. કથાનુયોગમાં કથાનુયોગ અનુસાર, કર્ણાનુયોગમાં કર્ણાનુયોગના સિદ્ધાંતો છે, ચરણાનુયોગમાં ચરણાનુયોગના સિદ્ધાંતો છે, પ્રકરણ અનુસાર સિદ્ધાંતોનું નિરૂપણ છે, દ્રવ્યાનુયોગમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો છે અને એ સ્થાપિત છે. તે સર્વનો એટલે સર્વ સિદ્ધાંતનો હેતુ આત્મ સ્વરૂપના આધારે આત્મહિત સાધવાનો છે. સિદ્ધાંતોમાં ક્યાંય હેતુ અથવા પ્રયોજન બદલાતું નથી. લખનારને પ્રયોજનની દ્રષ્ટિ નહીં બદલાયેલી હોવાથી, નહીં બદલાતી હોવાથી એક જ હેતુ પોતાનું પ્રયોજન સિદ્ધ થાય, આત્મહિત સિદ્ધ થાય, એ હેતુ બધે જળવાયેલો છે ચારેય અનુયોગમાં. આમ ચારે અનુયોગમાં તાત્પર્યભૂત તો અધ્યાત્મ તત્વ છે. સ્વરૂપના આશ્રયે પોતાનું આત્મહિત સધાય એવું તાત્પર્યભૂત અધ્યાત્મ તત્વ એ ચારે અનુયોગનો સાર છે. ચારે અનુયોગનો સાર વિતરાગતા કહો, ચારે અનુયોગનો સાર આત્મહિત થવાનું કહો. ચારે અનુયોગમાં અધ્યાત્મ તત્વની મુખ્યતા છે એમ કહો તો બધું દ્રવ્યાનુયોગનો વિશેષ અભ્યાસ કરવો એમ આવે છે. એનું કારણ શું કે દ્રવ્યાનુયોગ વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. વસ્તુ વ્યવસ્થાને નિરૂપણ કરતો એ અનુયોગ છે. તો વસ્તુ વ્યવસ્થાને ખબર ન હોય અને બીજા અનુયોગનો અભ્યાસ કરે તો દ્રષ્ટિ વિપર્યાસ થવાનો અવકાશ વધારે છે. જેમ કે દ્રવ્યાનુયોગના અભ્યાસ વગર કર્ણાનુયોગનો અભ્યાસ કરે તો કર્ણાનુયોગમાં કયા કયા વિભાવ પરિણામથી કેવા કેવા એના કર્મ બંધાયને ક્યાં ક્યાં એના ફળ મળે 14 રાજલોકમાં એ બધી વાતો આવે. તો કર્મના ઉદયે જીવને વિભાવ વિકાર થાય એમ પામે ને જીવ વિકાર કરે ત્યારે એને નવા કર્મ બંધન થાય એ બધી વાત એમાં આવે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એ તો અનાદિથી પોતાની ઊંધી દ્રષ્ટિ તો ઊભી છે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા વિના કર્ણાનુયોગનો અભ્યાસ કરીને જે વિદ્વાન થાય છે એની વિપરીત દ્રષ્ટિ વધારે દ્રઢ થઈ જાય છે એ તો આપણે ઘણા દાખલા જોયા છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં વિદ્વાનો આવતા દિગંબર સંપ્રદાયમાં, કર્ણાનુયોગના ફૂલચંદજી વગેરે કર્ણાનુયોગના પ્રખર વિદ્વાન, એટલો બધો અભ્યાસ કર્ણાનુયોગનો કે ગુરુદેવે નહીં એટલો કર્ણાનુયોગનો અભ્યાસ કર્યો હોય, એટલા ધવળ આદિના શાસ્ત્રોના અનુવાદ કરેલા છે. પણ એમને જોયું કે નહીં, દ્રષ્ટિકોણ આમની પાસે છે, આપણી પાસે દ્રષ્ટિકોણ અત્યાર સુધી નહોતો, એ સ્વીકાર્યું એ લોકોએ, પ્રખર વિદ્વાનો એ સ્વીકાર્યું. અને કોઈ કોઈ વિદ્વાન આવીને પ્રશ્ન કરતા ત્યારે આપણને લોકોને નવાઈ લાગતી હોય, જે સામાન્ય મુમુક્ષુ હોય એને નવાઈ લાગે કે આ વિદ્વાન મોટા કહેવાય છે ને આવો પ્રશ્ન કરે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે કે ન કરે. આપણે ત્યાં એ વાત ગુરુદેવની કૃપાથી એટલી સહજ થઈ ગયેલી કે આપણને નવાઈ લાગે. એવી જ રીતે ચરણાનુયોગમાં છે કે ચરણાનુયોગમાં અંતર પરમાર્થ સંયમ સાથે બાહ્ય સંબંધનો, બાહ્ય પદ સંયમનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને એ બાહ્ય સંયમ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિની સાથે સંબંધ ધરાવે છે. હવે જીવ તો કાંઈ મન વચન કાયાના પરિણામ કરી શકે નહીં દ્રવ્યાનુયોગ પ્રમાણે. તો એનો અભ્યાસ ન હોય તો બાહ્ય સંયમ ઉપરની દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિ દ્રઢ થઈ જશે અને અસત અભિમાનુભૂતિયા વિના રહેશે નહીં કે હું આટલો સંયમ પાળું છું, હું આટલો સંયમ પાળું છું, એમ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું આવ્યા વગર રહેશે નહીં. એટલે દ્રવ્યાનુયોગનો અભ્યાસ છે એ મૂળભૂત છે કે વસ્તુ વ્યવસ્થા શું છે. જળની ચૈતન્યની દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી, દ્રવ્યગુણ પર્યાયથી, ઉત્પાદ ધ્રુવથી, ગુણગુણી ભેદથી વસ્તુ વ્યવસ્થા શું છે એ વાત બરાબર સમજ્યા વિના બીજા અનુયોગનો અભ્યાસ દ્રષ્ટિ વિપર્યાસમાં મુખ્ય કારણ થઈ જાય છે, એટલે એ વાત લીધી છે કારણ જોઈને. કેમ કે વસ્તુનો નિર્ણય કરવામાં સાધક છે, નિર્ણય કરે ને તો પછી ઉપદેશનું કર્તવ્ય અકર્તવ્યની યથાર્થતા કેવી રીતે રહે? જેનો નિર્ણય સાચો છે એને ઉપદેશમાં કર્તવ્ય અકર્તવ્ય છે એની યથાર્થતા રહે, નહીતર રહે જ નહીં. એટલે સ્વરૂપ નિર્ણયનું કારણભૂત ગણીને એને પ્રથમ આવશ્યક અભ્યાસ ગણ્યો છે. પણ સર્વનો હેતુ આત્મસ્વરૂપના આધારે આત્મહિત સાધવાનો છે. આગમમાં બે વાત આવશે કે રાગ જીવનો છે એમ પણ આવશે, જીવ પરિણામ છે જીવના અનન્ય પરિણામ છે એમ પણ આવશે, અને રાગ પૂતગલનો છે એમ પણ આવશે. શું કરશે હવે? કયો કરવું? શું બે એક જ સમયસારના વચનો છે, ત્રણસઠ ત્રણસઠ ગાથામાં એમ કે રાગ પૂતગલનો છે, પંચોતેર છોતેર સત્યોતેર અછોતેર ઓગણએંશી. પાછળ સર્વ વિશુદ્ધ અધિકારમાં એમ કહે છે કે જીવના અનન્ય પરિણામ છે, રાગ છે એ જીવના અનન્ય પરિણામ છે, જીવ જ કરે છે એમ તું સ્વીકાર કર. શું જો એમ સ્વીકાર નહીં કરતો તો નિશ્ચયાભાસી થઈને સાંખ્યમત વાળો થઈ જઈશ. સ્પષ્ટ એના ઉપર વિસ્તાર કર્યો છે આચાર્ય મહારાજે, એ વિષય ઉપર વિસ્તાર કર્યો છે, દસ દસ ગાથાઓ લખી છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. અને કર્મજીવને રાગ કરાવતું નથી, રાગ સ્વયં પોતાના અપરાધથી થાય છે એને પણ દસ પંદર ગાથાઓ છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. ત્રણસો બોતેર ગાથા તો ખાસ એમ કે છે કે અન્ય દ્રવ્યની ક્રિયા કરે એ વાત જ અસંભવિત અને અશક્ય છે, કોઈ રીતે બની જ ન શકે. માટે જીવ કર્મને બાંધે કે કર્મનો ઉદય જીવના વિભાવ કરાવે એ વાત જ અશક્ય અને અસંભવિત છે સર્વ વિશુદ્ધ જ્ઞાન. એટલે જ્યાં સુધી દ્રવ્યાનુયોગનો યથાર્થ અભ્યાસ ન થાય ત્યાં સુધી એકેય વાત સ્થાન પામતી નથી કે આમાં યથાર્થતા કઈ રીતે આવે. અથવા જીનવાણીમાં પુરવાર પર વિરોધ ભાષા વિના રહેશે નહીં. ગુરુદેવ શ્રી ચર્ચાનો રાત્રે એક સમય એક કલાક આપતા હતા, સમય રાખતા હતા, તો આપણા વિદ્વાનોના પ્રશ્નોમાં પણ મોટાભાગના પ્રશ્નો જો તમે દસમાંથી છ પ્રશ્નો એવા હશે કે અહીંયા આ શાસ્ત્રમાં આ કથન છે ને અહીંયા આ જ શાસ્ત્રમાં આ કથન છે, એક ને એક શાસ્ત્રમાં અથવા જુદા જુદા શાસ્ત્રમાં, તો એ બે વાતનો મેળ કેવી રીતે છે? એટલે કે અમને એનો મેળ નથી બેસતો, વિરોધાભાસ લાગે છે. આ દસમાંથી છ પ્રશ્ન આ છે વિદ્વાનોના, આપણા વિદ્વાનોના. એનું શું કારણ છે? કે અવિરોધપણે જે જીનવાણી કહે છે એ અવિરોધ ક્યાં ક્યાં કથનની કેટલી મર્યાદા છે, આગમ પદ્ધતિથી છે, અધ્યાત્મ પદ્ધતિ છે, કયા અનુયોગનું છે, અને જે આમાં લીધી છે વિવિક્ષાની કથન પદ્ધતિ કે કઈ વિવિક્ષાથી છે, જ્ઞાન પ્રધાન વિવિક્ષા છે, શ્રદ્ધા પ્રધાન વિવિક્ષા છે, કેવી રીતે છે, એ વિષયનો ખ્યાલ ન હોય એટલે વિરોધાભાસ જેવું લાગે. એક કોરથી શુદ્ધાત્માના અભેદ શ્રદ્ધાને જ સમ્યક દર્શન કહે, બીજી કોરથી ભૂતાર્થ આશ્રિત ભૂતાર્થ નયાશ્રિત નવ તત્વના જ્ઞાનને સમ્યક દર્શન કહે. નિશ્ચય સમ્યક દર્શનો બે નિશ્ચય સમ્યક દર્શનની જ વ્યાખ્યા છે. તો ક્યાં એક અભેદનું શ્રદ્ધાંતે શ્રદ્ધાંત અને ક્યાં નવનું જ્ઞાન તે શ્રદ્ધાંત. નવનું જ્ઞાનને જ્ઞાન કહો તો બરાબર વાત છે કે આ જ્ઞાનને જ્ઞાન કહો છો, કે ભૂતાર્થ નહીં છે એટલે કે જ્ઞાનની પર્યાય છે, નહીં તો જ્ઞાનની પર્યાય છે, શ્રદ્ધાની પર્યાયમાં તો નહીં આવતા નથી. શું તો નવ તત્વનું જ્ઞાન અને ભૂતાર્થ નહીં આશ્રિત એટલી શરત પાછી, નહીતર તો એમને મેં નવ તત્વનું જ્ઞાન હોય છે ઘણાને, પણ આ શરત કરી કે ભૂતાર્થ નહીં આશ્રિત નવ તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. તો જ્ઞાનને જ્ઞાન કહો ને જ્ઞાનને સમ્યક દર્શન શું કરવા કહો છો? કે એમ કહેવાની પણ પદ્ધતિ છે, એમ કહેવું તે સમજીને કહેવું તે નિર્દોષ વચન છે, પ્રમાણિક વચન છે. એવી રીતે વિરોધાભાસ ક્યાંય નથી, બધું અવિરોધ કથન છે, પણ વિરોધાભાસ લાગે છે. ભૂતાર્થ એટલે શુદ્ધ આત્મા, ત્રિકાળી, એને વિષય કરનારો જે નહીં તે ભૂતાર્થ નહીં કહેવાય છે. એ ભૂતાર્થ નહીં ને આશ્રિત જે કાંઈ કથન છે એ શુદ્ધાત્માને મુખ્ય કરીને વાત કરે છે. અને શુદ્ધાત્માને મુખ્ય રાખીને જ્ઞાનમાં નવ તત્વનું ગૌણપણે જ્ઞાન થાય, એમાં પાપનું જ્ઞાન થાય ને પુણ્યનું જ્ઞાન થાય, શું તો પણ એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જ છે. જ્ઞાન કયો ત્યાં છો તો વાંધો નથી, પણ સમ્યક દર્શન પણ કહેવાની છૂટ છે. અને એ 13મી ગાથા છે સમયસારને, સમયસારની 13 નંબરની ગાથા એ જ પ્રમાણે છે. અને સમ્યક દર્શન કહ્યું છે. પણ હેતુ બધાનો એક છે, આપણે તો સંક્ષેપમાં અહીંયા વિચાર છે, એટલે એ બધાનો હેતુ છે. સર્વ કથનનો હેતુ, કથન પદ્ધતિ શૈલીનો હેતુ, ચારે અનુયોગની વાત, બધામાં એક જ હેતુ છે કે પોતાના આત્માનું હિત થાય. એ એક હેતુ સળંગ રહેલો છે અને તેથી એમ ફલિત થાય છે કે ચારે અનુયોગમાં તાત્પર્યભૂત છે તે અધ્યાત્મ તત્વ, એવું પોતાનું આત્મતત્વ જ એ તાત્પર્યભૂત છે અને એનો આશ્રય કરવો એટલું જ તાત્પર્ય છે. તેથી અધ્યાત્મના સિદ્ધાંતો સર્વોત્કૃષ્ટ છે. હવે આમાંથી શું એક વાત સાબિત થઈ, સિદ્ધ થઈ કે ચારે અનુયોગના પોતપોતાના સિદ્ધાંતો ખરા, પણ એ ચારે અનુયોગના જે તાત્પર્યભૂત અધ્યાત્મ તત્વનો વિષય છે એમાં એના પાછા સિદ્ધાંતો છે, એનાય સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો સર્વોત્કૃષ્ટ છે. બધા સિદ્ધાંતો કરતાં એનું ઉત્કૃષ્ટપણું છે, એની કક્ષા, એની કોટી એ ઉચ્ચ કોટી છે. અને તેનો લાભ થવા અર્થે આગમનું સૈદ્ધાંતિક જ્ઞાન યથાવત રાખી અધ્યાત્મ પદ્ધતિને મુખ્ય કરવામાં આવે છે. એટલે આગમનું સૈદ્ધાંતિક જ્ઞાન, આગમ અનુસાર શું સિદ્ધાંત છે એ વાત જ્ઞાનમાં રાખીને, ગૌણપણે રાખીને અધ્યાત્મને મુખ્ય કરવામાં આવે છે. અધ્યાત્મ પદ્ધતિની પણ મુખ્ય કરવામાં આવે છે, અધ્યાત્મ શૈલીની પણ મુખ્યતા કરવામાં આવે છે, કેમ કે એ તાત્પર્ય છે અને એને પ્રયોજન સાથે સીધો સંબંધ છે. અને તેથી આગમ જ્ઞાનનો વિષય ત્યાં ગૌણ થઈ જાય છે. જ્ઞાનમાં અધ્યાત્મની મુખ્યતા થતાં આગમ જ્ઞાનનો વિષય ગૌણ થઈ જાય છે. હવે કેવી રીતે એ વાત નીચે થોડી લીધી છે થોડા દ્રષ્ટાંતથી. જેમ કે પર્યાય દ્રવ્યનો અંશ અને અવયવ હોવા છતાં, એ દ્રવ્યાનુયોગના સિદ્ધાંત અનુસાર છે, કે દ્રવ્યાનુયોગના સિદ્ધાંત અનુસાર લઈએ તો પદાર્થની પર્યાય તે પદાર્થનો અંશ છે અથવા પદાર્થનો એક અવયવ છે. જેમ શરીરનો અવયવ કાન છે, હાથ છે, એવી રીતે એમ હોવા છતાં ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વમાં અહમ બુદ્ધિ થવા અર્થે, અથવા અહમ બુદ્ધિ થઈ હોય તો તે અહમપણું દ્રઢ થવા અર્થે, નિયમસારમાં એ વાત લીધી તો આચાર્ય દેવને કાંઈ અહમ બુદ્ધિ નહોતી થઈને કરવી છે એમ નથી. ત્યાં મુમુક્ષુ દશામાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રસંગ નથી આચાર્ય દેવને, એ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બિરાજમાન છે. અને છતાં એવી ભાવના ભાવે છે કે એક સમયની ચારે પર્યાયો એમાં ક્ષાયિક પર્યાય પણ આવી ગઈ, એ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, પરદ્રવ્ય છે, પરભાવ છે અને એ છે એમ કહે છે. તો એ પોતાની સ્વરૂપ ભાવનાની વિશેષ બળવાનપણે અધ્યાત્મ તત્વને મુખ્ય કરવાને ઘૂંટવા માટે એવી વાત છે. તો દ્રવ્યાનુયોગનો સિદ્ધાંતને ત્યાં ગૌણ કરી નાખ્યો, મુખ્યતા કરી પોતાના શુદ્ધાત્માને પરમ પારિણામિક ભાવને, છતાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન ગુમાવ્યું નથી. પર્યાય દ્રવ્યનો અંશ છે એ વાત જ્ઞાનમાં એમનેમ અકબંધ રહી ગઈ છે. પરદ્રવ્ય કહેતા પણ અને પરભાવ કહેતા પણ સ્વદ્રવ્યનો અંશને સ્વભાવ છે અનિત્ય સ્વભાવ છે, લ્યો એ વાત બરાબર જ્ઞાનમાં છે. પરિણામ તે અનિત્ય સ્વભાવે રહેલું પર્યાય અંગ છે પોતાનું, એ જ્ઞાન બાર નથી એમને કઈ. તું નથી કહેતા તું મારો ભાઈ નહીં, તું મારો દીકરો નહીં, એમ નથી કહેતા. એમ કહેવાની જરૂર એટલે ઊભી થઈ કે એ છે માટે એમ નથી એમ કહેવાની જરૂર ઊભી થઈ છે. નથી એને એમ કહેવાનો શું પ્રશ્ન છે? છે માટે એમ કહેવું પડે છે, કોઈ પ્રયોજનવશ કોઈ કારણવશ, એટલી વાત છે. અસ્થિને સારી રીતે દર્શાવવા, અસ્થિમાં સારી રીતે દ્રઢતા કરાવવા, એવી રીતે કહેવામાં, સમજીને કહેવામાં કોઈ દોષ નથી, નિર્દોષ વચન છે. પર્યાય દ્રવ્યનો અંશ અને અવયવ હોવા છતાં ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વમાં અહમ બુદ્ધિ થવા અર્થે, અથવા અહમ બુદ્ધિ થઈ હોય તો વિશેષ ઉપાસવા અર્થે, બે અપેક્ષા લાગુ પડે છે. મુમુક્ષુને પણ એ પ્રકાર લાગુ પડે છે અને જ્ઞાનીને પણ એ પ્રકાર આવે છે, બંનેને આવે છે. પરિણામમાં ચારે પર્યાય ભાવો ઔદયિક, ઔપશમિક, ક્ષાયુક્ષમિક અને ક્ષાયિક ભાવોને પરદ્રવ્ય અને પરભાવ કહેવામાં આવેલ છે. નિયમસાર ગાથા 38 લ્યો, નિયમસારની ગાથા 50 લ્યો, તો બે ગાથામાં એ વાત બહુ સ્પષ્ટ કહેલી છે. અને જયસેનાચાર્યની 320મી ગાથામાં પણ એને કથનચિત ભિન્ન છે એમ કહ્યું છે. અને બંધના કારણ અને બંધના ફળ સ્વરૂપે, બંધના કારણ અને બંધના પરિણામ, એટલે બંધ પોતે, કારણ એટલે એનું આશ્રવ, બે તત્વ આશ્રવ અને બંધ તત્વ. મોક્ષનું કારણ સમર નિદ્રા અને મોક્ષ, એ બંને પ્રકારના પરિણામથી અભાવ રૂપે છે, એનાથી શૂન્ય છે અને એનાથી રહિત છે. ત્રણ શબ્દોનો પ્રયોગ છે ત્યાં, એક જ ગાથાની ટીકામાં આ ત્રણ શબ્દોનો પ્રયોગ છે. અભાવ છે, શૂન્ય છે અને રહિત છે. એટલા માટે એમ કહ્યું છે કે ગુણ ભેદ અને પર્યાય ભેદમાં તફાવત છે. જો આત્માને, ત્રિકાળી પરમાત્માને અભેદ તત્વ કહેવું હોય ત્યાં ગુણથી શૂન્ય છે એમ ન કહેવાય, ગુણથી રહિત છે એમ ન કહેવાય, અને ગુણના અભાવ સ્વભાવે છે એમ ન કહેવાય. ત્યાં અભેદ કહેતા બધા ભેદોને નો વિલય કરીને, જ્ઞાનમાંથી ભેદોને છોડી દઈને એ બધાને અભેદમાં સમાવેશ કરી નાખવા, શું એનું નામ અભેદપણું છે. એ બધી ચર્ચા ચાલી હતી આવી વિમળચંદજીના વખતમાં, એમને આ ગાથા બતાવી હતી બે ત્રણ. તો કે અભેદનો અર્થ એમાં એનું ગૌણપણે, એનો અર્થ એમાં ગર્ભિત છે એમ લેવું, આ એમના શબ્દો હતા. જેમ કે ગુણથી અભેદ ગુણી છે, તો ગુણો એમાં ગર્ભિત છે, ગુણીમાં ગુણો ગર્ભિત છે અભેદપણે. પણ જ્યાં એક સમયની પર્યાયથી ભિન્નપણું ત્રિકાળીને લેવું છે, ત્યાં પર્યાયો ગર્ભિત છે એમ નથી લેવું. એટલે પછી એ વખતે આ આધાર બતાવવાનો પ્રસંગ બન્યો હતો કે એમાં ભેદ છે એમ કહેતા, શું એમાં ગર્ભિત છે એમ તમે લેતા હોય તો અહીંયા શૂન્ય છે, રહિત છે અને અભાવરૂપ છે, એમ ત્રણ શબ્દનો પ્રયોગ છે. હવે એમાંથી ગર્ભિત પણ હું કેવી રીતે કાઢી દો? પછી એમના વિષયમાં નિરુત્તર હતા, પણ એ ત્યાંથી આધાર લીધો હતો. એમાં સમજણ ફેર થઈ જાય છે, પોતાને કલ્પના થાય છે. વસ્તુનું જે પદાર્થ દર્શન છે, દ્રવગુણ પર્યાયના વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી વસ્તુનું દર્શન થવું જોઈએ. વસ્તુ દર્શન છે એને લઈને એમાં ભૂલ નથી થતી, કે જેવો પદાર્થ છે એવું દેખાય છે. પણ વસ્તુ દર્શન વિના એક કલ્પના કરીને, ધારણા કરીને, વિચાર કરીને એક વસ્તુ આવી છે આવી છે આવી છે એમ ધારી લીધું હોય તો કલ્પનામાં વાસ્તવિકતાનો અભાવ હોવાથી ક્યાંય ને ક્યાંય અન્યથાપણું રહી જાય છે, અને જે અન્યથાપણું રહી જાય છે એ પોતે જ વિપર્યાસ છે, કલ્પના પોતે જ વિપર્યાસ છે. એટલે એ વિપર્યાસ કાંઈક મોઢું કાઢે છે પાછું સ્થૂળ થઈને, જેમ રોગ મોઢું કાઢે. કેન્સર તો આખા શરીરમાં વ્યાપેલું છે, પણ ભાઈ ગળામાં ગાંઠ થઈ છે એમ કહેવાય. અહીંયા નથી ખાલી, આખા શરીરમાં છે. એમ વિપર્યાસ તો પૂરો છે, પણ એક જગ્યાએ ભૂલ કરે છે. એના ઉપરથી જ્ઞાનીને ખબર પડી જાય છે કે આને મિથ્યા જ્ઞાન છે ને મિથ્યા દર્શન છે. વિદવત્તા ભલે ગમે એટલી હોય તો પણ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે, સમ્યક જ્ઞાન આને થયું નથી, પદાર્થ દર્શન વર્તતું નથી એ ખબર પડી જાય છે. તો અહીંયા એક દ્રષ્ટાંત એ લીધો છે, પર્યાય દ્રવ્યનો અંશ છતાં તેને પરદ્રવ્યને પરભાવ નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારમાં કહેવામાં આવ્યું છે. ત્યાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત અનુસાર પર્યાય સ્વદ્રવ્યનો અંશ છે તે જ્ઞાનમાં ગૌણ રહી જાય છે. ત્યાં જ્ઞાન વિપરીતતા નથી પામતું કે પર્યાય ખરેખર પરદ્રવ્ય થઈ જાય. જ્ઞાનમાં બરાબર હોય છે કે પર્યાય સ્વદ્રવ્ય છે, સ્વદ્રવ્યનો અંશ છે, પણ તે ગૌણ રહી જાય છે. અને ઉપરોક્ત અધ્યાત્મના હેતુવશ એટલે સ્વરૂપનો આશ્રય કરવાના પ્રયોજનવશ ધ્રુવ તત્વની મુખ્યતા કરાય છે. તો હવે અહીંયા શું વિચારવું છે કે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત મુખ્ય કે અધ્યાત્મનો સિદ્ધાંત મુખ્ય? તો કે અધ્યાત્મનો સિદ્ધાંત મુખ્ય. દ્રવ્યાનુયોગ કરતા અધ્યાત્મનો સિદ્ધાંત મુખ્ય કે? હા, ચારેય અનુયોગના સિદ્ધાંત કરતા જે પહેલા વાત કરીએ અધ્યાત્મનીય સિદ્ધાંતની મુખ્યતા છે. ચારેય અનુયોગના સિદ્ધાંત ગૌણ છે અને અધ્યાત્મના સિદ્ધાંતની મુખ્યતા છે. કુંકુંદ આચાર્ય દેવને દ્રવગુણ પર્યાયનું જ્ઞાન નહોતું એમ તો નહીં જ કહી શકાય. જે પોતે પ્રખર આચાર્ય છે અથવા જેમના વચનો આજે 2000 વર્ષ પછી પણ આધારભૂત ગણવામાં આવે છે આ સંપ્રદાયમાં, તો એને દ્રવગુણ પર્યાયનું જે એકડેક છે, જે મુમુક્ષુ દશામાં પાઠશાળામાં બેઠો હોય અને શીખતો હોય, એટલું જેને સમજણ પડતી હોય એટલી એમને સમજણ નથી એમ તો નહીં જ કહી શકાય. એટલું કહેવાની તો કોઈ હિંમત નહીં કરે. છતાં જ્યારે એમ કહે છે કે પર્યાય પરદ્રવ્ય છે અને પરભાવ છે, ત્યારે કોઈ એમને એથી પણ વિશેષ વાત કરવી છે, અને તે પ્રયોજન આશ્રિત વાત છે, અને એ કેવી રીતે પ્રયોજન આશ્રિત વાત છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ. નહીંતર એ વાતનો વિરોધ ભાસે કે આવું ન કહેવું જોઈએ. આચાર્ય મહારાજે આવી વાત ન કરવી જોઈએ, દ્રવ્ય ગુણ પર્યાયમાં ભૂલ પડી જશે આ તો એ ગુરુનો ગુરુ થાય છે. આચાર્ય મહારાજે ક્યાં શું કહેવું જોઈએ એ મુમુક્ષુ કરતાં, વિદ્વાન કરતાં બહુ સારી રીતે એ જાણે છે. ખરેખર તો એવા આચાર્ય તો શાસનના સ્તંભ જેવા એ આચાર્યો છે. શાસનને શું દેવું અને કેવી રીતે દેવું એ એમને ક્ષોભસમની વિચિક્ષણતામાં છે. એના 1000માં ભાગે પણ મિથ્યાત્વ અવસ્થામાં તો આવે નહીં, ભલે ગમે એટલી વિદવત્તા હોય અને વિચિક્ષણતા હોય તો. એટલે વિરોધાભાસ પાસે ત્યાં એમ લાગે કે આમ તો ન કીધું હોત તો સારું હતું, આમાં કોઈ આવી રીતે ભૂલ કરશે. અરે ભાઈ, ગમે તે કોટીના સિદ્ધાંતમાંથી વિપર્યાસ જ જેને કાઢવો છે પોતાની યોગ્યતા વર્ષ, એને તો વિપરીત પરિણામ તો કોઈ રોકી નહીં શકે. પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ સિદ્ધાંત હોય, કે એક પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એ સિદ્ધાંત હોય, ગમે તે સિદ્ધાંત હોય, પણ જેમાંથી વિપરીતતા જેને ઉત્પન્ન થવાની છે એવી જ જેની યોગ્યતા છે એને તો બધેથી વિપરીતતા જ થવાની છે. સ્વરૂપનો આશ્રય કરાવીને વિતરાગતા જ ઉત્પન્ન કરાવવી છે. વિતરાગ માર્ગ હોવાને લીધે બીજો હેતુ જ ક્યાંય નથી ચારે અનુયોગમાં. એ વાત તો ખીલે બાંધેલી છે. ગમે એટલી સ્યાદવાદની કથન અપેક્ષાઓ હોય, વિવક્ષાઓ હોય, તો પણ એ તમામ વિવક્ષામાં આ વાત સ્પષ્ટ છે કે આત્માને પોતાના સ્વરૂપનો આશ્રય, મૂળ સ્વરૂપનો આશ્રય કરીને વિતરાગ દશાને વિતરાગ માર્ગમાં પ્રાપ્તિ લઈ આવ્યો છે, એ વાત તો બધી જગ્યાએ ધ્રુવરીય છે. આ વાત ક્યાંય ફરતી નથી. એટલે સિદ્ધાંત જ્ઞાન ત્યાં દ્રવ્યાનુયોગનું ગૌણ રહી જાય છે. અને ઉપરોક્ત અધ્યાત્મના હેતુવશ ધ્રુવ તત્વની મુખ્યતા કરાય છે તો પણ જ્ઞાનમાં આગમનો અને અધ્યાત્મનું બંનેનું સંતુલન જળવાઈ રહે છે. ત્યાં બીજી ગડબડ થતી નથી, નિશ્ચયાભાસ થતો નથી. શું નિશ્ચયાભાસ થાય? પોતાની પર્યાયમાં દોષ થાય તો એમ કે તો હવે કર્મ મેં નથી કર્યો, કરવા દો જે કરતો હોય એને, હું નથી કરતો એમ નથી. અથવા દોષ બે પ્રકારે ગૌણ થાય છે. લ્યો, એક નિશ્ચયાભાસી જીવ પોતાના દોષને ગૌણ કરે છે અને વિશેષ દોષિત થાય છે. એક સમ્યક જ્ઞાની મોક્ષ માર્ગી જીવ પોતાના દોષને ગૌણ એક ઊંધે રસ્તે છે ને એક સવળે રસ્તે છે, એટલો બધો ફેર છે. ઉપરની પ્રક્રિયા સરખી લાગી. એટલે એ રીતે મોક્ષ માર્ગમાં તો આગમ અધ્યાત્મનું સંતુલન જ્ઞાનમાં બરાબર જળવાઈ રહે છે. આવી સૂક્ષ્મતા સમ્યક મોક્ષ માર્ગમાં છે. બીજો દ્રષ્ટાંત, રાગ નિશ્ચયથી જીવ વિકાર છે એટલે તો એને અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય પણ કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાની વર્તમાનમાં પોતાના સમ્યક જ્ઞાન, શ્રુત જ્ઞાન, જે સમ્યક શ્રુત જ્ઞાન છે એના એક અવયવ રૂપે ચાલતા પોતાના વિકારને વિભાવને જાણે છે. એ જ્ઞાનના પર્યાયને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. નિશ્ચય એટલે ખરેખર જીવની પર્યાયમાં હોવાથી તેને નિશ્ચય કયો છે, એ અશુદ્ધ હોવાથી એને અશુદ્ધ કયો છે, અને જ્ઞાનની પર્યાયનો એ વિષય હોવાથી એને અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય કહેવામાં આવ્યો છે. એ રીતે વિષય અનુસાર જ્ઞાનના નયનું નામ છે. જેટલા નયોના નામ છે કે આ જ્ઞાન અશુદ્ધ નહીં, આ અશુદ્ધ નહીં, આ ભેદ નહીં, અભેદ નહીં, પર્યાય નહીં, દ્રવ્ય નહીં, જેટલા નામ છે એ બધા એના વિષયને શું વિષય કરે છે એ જ બતાવવા માટે એનું નામ છે. દ્રવ્યને વિષય કરનાર દ્રવ્ય નહીં, પર્યાયને વિષય કરે પર્યાય નહીં, એવી રીતે બધા નામ પાડેલા છે વિષય અનુસાર. રાગ નિશ્ચયથી જીવ વિકાર છે છતાં તેનું હેયપણું થવા અર્થે, શું પ્રયોજન છે? એનો નાશ કરવાનો પ્રયોજન છે, એનો અભાવ કરવાનો પ્રયોજન છે. એવા પ્રયોજનના અર્થે તેને પૂદગળ કહીને નિષેધવામાં આવે છે. છે તો જીવનો પર્યાય, છતાં એને પૂદગળ કહ્યો છે. ચોખ્ખે ચોખ્ખો શું એના આદિ મધ્યંતમાં પૂદગળ વ્યાપેલું છે એમ કે જીવ વ્યાપ્યો જ નથી ને, કેમ કે સ્વભાવ નથી વ્યાપ્યો માટે, અને નિષેધ કરવા માટે એમાં એને પૂદગળ કહેવામાં આવે છે. ત્યાં ખરેખર રાગ પૂદગળ છે એમ જ્ઞાનમાં નહીં હોવા છતાં, જ્ઞાનમાં શું છે કે જીવ રાગનો જ્ઞાન જીવનો વિકાર છે, રાગ તો જીવનો વિકાર છે એમ જ્ઞાનમાં છે એમ, અને આવી રીતે રાગ પૂદગળ છે એમ જ્ઞાનમાં નહીં હોવા છતાં સંતુલન જળવાયને શું એ પ્રકારનું જ્ઞાનનું અને પ્રયોજનનું સંતુલન જળવાયને તેને પૂદગળ કહેતા નિર્દોષતા જ છે. જરા પણ એમાં દોષ નથી એને પૂદગળ કહેવામાં. આચાર્યોએ પણ એને પૂદગળ ન કહ્યો છે, એ કથનમાં દોષ નથી અર્થાત તેમાં કોઈ દોષ નથી એમ કહેવું. એવી રીતે પણ પ્રશ્ન આવે છે, આમ બોલાય કે નહીં, આમ કહેવાય કે નહીં, શું પર જણાતું નથી એમ કહેવાય કે નહીં, એમ સીધો અધરથી પ્રશ્ન કરે છે. આ તો પ્રશ્ન કરે છે હકીકતની વાત, એટલે એમ પૂછવું પડે છે કે કહેનાર શું સમજે છે એના ઉપર એનો આધાર છે. શું જ્ઞાનના પર્યાયમાં એ વાત લીધી છે, જ્ઞાનનું જે છેલ્લું પ્રકરણ છે ને એમાં એ વાત પણ લીધી છે, પર જણાતું નથી એ લીધી છે. તો જણાય પર જણાતું નથી એ વાત સાચી પણ છે સમજીને કહેતો, અને વગર સમજીને કહેતો એ ખોટી છે. એમ પર જણાય છે એમ કહે તો પણ સમજીને કહેતો સાચું છે ને સમજ્યા વગર કહેતો એનું ખોટું છે. એટલે જ્ઞાન સાચું છે એનું કથન સાચું છે, જેનું જ્ઞાન સાચું નથી એનું એકે કથન સાચું નથી. સાચું કહેતો હોય તો એનું કથન ખોટું છે. પોપટ બે ને બે ચાર બોલે તો એનું કથન સાચું કે નહીં, એને શીખડાવ્યું હોય કે બે ને બે ચાર તો એનું કથન સાચું કે નહીં, કેમ કે એને ગણિતનું જ્ઞાન નથી, પોપટને ગણિતનું જ્ઞાન નથી, માટે એનું કથન ખોટું, પોપટનું કથન ખોટું. એમ જેનું પોપટિયું ગોખેલું જ્ઞાન છે એની એક વાત સાચી નહીં, સાચી હોય તોય સાચી નહીં. પેલા જ્ઞાન સાચું કર અને સાચે રસ્તે આવી જા તો એનું જે કઈ કહ્યું તે બધું સાચું છે. જ્ઞાની ની ભૂલ થાય કે ન થાય હવે આ સવાલ છે. કે જેને પોતાનો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવનો અવલંબન લેવાની સૂક્ષ્મ મોક્ષ માર્ગની અવલંબન પદ્ધતિમાં ભૂલ ન થઈ એને હવે તારે ક્યાં ભૂલ ગોતવી છે, એની ભૂલ તારે કયા ઠેકાણે ગોતવી છે? તારો દ્રષ્ટિકોણ ખોટો છે. જ્ઞાનીની ભૂલ થાય એ વાત તારે ભૂલી જાવી, એનું સ્મરણ પણ તારે કરવા જેવું નથી. હું મુક્ષુ એ તો દેખતા ની ભૂલ આંધળો માણસ ચક્ષુ દર્શન ના વિષયમાં કાઢે એના જેવી વાત છે. દેખતા માણસે કીધું કે આકાશમાં 14 પક્ષી ઉડે છે, ગણીને કહે છે બરાબર. તો એ જન્માંધ માણસ એમ કહે છે કે તારી ભૂલ છે, 14 નથી 11 છે. ઠીક, હવે એને ચાલાકી ક્યાં કરી કે જોઈ એમ કહેત કે 14 નથી પણ 1400 છે તો એમ કહેત કે આ નક્કી આંધળો છે, અથવા એક નથી એમ કહેત તો એ આંધળો છે એમ કહેત, પણ હું દેખતો છું એ બતાવવા માટે એને 14 બદલે 11 કીધા. તો જેને બે માંથી એક વાતમાં ઉપસ્થિતિ નથી, જયારે દેખનારો નો નહીં દેખનારો કહ્યું ત્યારે ઉપસ્થિતિ નથી પણ બે ની વાત સાંભળે છે, ત્યારે નવો માણસ વિચારમાં પડે છે 11 કહેવા વાળા એ 11 કીધા તો કઈક દેખતો હશે ત્યારે કીધા હશે ને, હાવ જોયા વગર કેમ કે કઈક જાત વાળતો હશે, ભલે પછી ગણવામાં ભૂલ પડે બીજી વાત છે પણ કઈક વાળતો તો હશે. એમ અજ્ઞાનીમાં જ્ઞાનીપણું માનનાર આવી રીતે ભૂલ કરે છે કે એની વાણી શાસ્ત્ર અનુસાર વચન અનુસાર જોઈને બીજાને ભ્રમ થાય છે કે આ પણ કઈક આને જ્ઞાન લાગે છે. માન જ્ઞાનીઓ થયા એ તો જ્ઞાનીઓ આપણે સ્વીકારીએ છીએ પણ આને કઈક જ્ઞાન છે એવું આપણને કઈક લાગે છે આમાં, પણ એ બધા આવા ગપ્પા છે. 11-14 ની જગ્યાએ 11 કહેવાની વાત છે કે જેથી બીજાને ભ્રમ થાય, એને પણ ખબર છે કે બીજાને ભ્રમ ઉપજાવવામાં આ પદ્ધતિ ઠીક છે, ભલે આપણને ખબર ન હોય પણ આપણે વાત આ રીતે કરો. એ ખાસ કરીને પોતાની મહત્તા જ્યાં વિશેષ કરવાની હોય છે ત્યાં એવી પદ્ધતિ કેટલાક બુદ્ધિથી અપનાવે છે. નીચે દ્રવ્યાન યુગના આગમ સિદ્ધાંત અનુસાર, દ્રવ્યાન યુગનો આગમિક સિદ્ધાંત લેવો છે. હવે દ્રવ્યાન યુગનો આગમ સિદ્ધાંત કેમ લીધો? કે દ્રવ્યાન યુગ એવો એક વિષય છે કે જેમાં અધ્યાત્મ ઘણો છે, બીજા અનુયોગ કરતા અધ્યાત્મનો સંબંધ દ્રવ્યાન યુગના વિષયને વધારે છે. પણ એટલે દ્રવ્યાનુયોગમાં આગમિક અને આધ્યાત્મિક બે સિદ્ધાંતોના બે વિભાગ છે એમ. અહીંયા દ્રવ્યાનુયોગના આગમ સિદ્ધાંત અનુસાર વિચાર કરીએ છીએ, અધ્યાત્મ સિદ્ધાંત અનુસાર નહીં. અહીંયા એમ દ્રવ્યાનુયોગના આગમ સિદ્ધાંત અનુસાર દ્રવ્ય અને પર્યાયનું એક ક્ષેત્ર છે. આપણે ત્યાં વિવાદ ચાલે છે, એ મુદ્દો ઉઠાવ્યો છે, અહીંયા ચોખવટ આપી દીધી છે. શું કે જો આગમ સિદ્ધાંત વિચારો દ્રવ્યાનુયોગનો, તો દ્રવ્ય અને પર્યાયનું એક જ ક્ષેત્ર છે, બે ક્ષેત્ર નથી. એક પદાર્થને એક જ ક્ષેત્ર સ્વભાવ છે, પ્રદેશત્વ ગુણ એનો એક છે, એની પર્યાય પણ એક છે, અને દ્રવ્યાનુયોગ અનુસાર બંનેનું એક ક્ષેત્ર છે, અભિન્ન ક્ષેત્ર છે, જુદા જુદા ક્ષેત્ર નથી. તેમ છતાં, આમ હોવા છતાં, આગમ વ્યવસ્થાથી આ પ્રકારે વસ્તુ વ્યવસ્થા હોવા છતાં, એ ખબર છે કહેનાર આચાર્યને હો, કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન નથી એમ નથી એમને કાંઈ, એમ છતાં પર્યાયની અનિત્યતામાં નિત્યતા ભ્રાંતિગતપણે અનાદિથી જીવે સ્થાપી દીધેલી છે. શું દોષ છે? ઘર કરી ગયેલો રોગ છે આ. આ મોત આવે છે, મરણ આવે છે ત્યારે ભય થાય છે ને જીવને, કે અરે રે હવે હું મરી જઈશ તો. એ શું કરવા ભય થાય છે? કે એને પોતાની વર્તમાન અનિત્ય પર્યાયમાં નિત્યતા સ્થાપી દીધી છે ને, એને તો કાયમ રહેવું છે, એને ક્યાં શરીર છોડવું છે? જેને મરણ કહે છે તો શરીર ત્યાગ છે, આત્માનું મરણ છે ને, શરીર ત્યાગને મરણ કહેવામાં આવે છે. પણ એને તો શરીર ગ્રહણને જ નિત્યતા માની છે, એવી જે પર્યાય છે યોગ્યતા જીવની, એ પર્યાયની અનિત્યતામાં નિત્યતા ભ્રાંતિગતપણે અનાદિથી જીવે સ્થાપી છે દ્રઢપણે, તે ભ્રાંતિનો નાશ થવાના પ્રયોજન અર્થે, આવું પ્રયોજન છે એની પાછળ. એક સમયની પર્યાય પણ દ્રવથી ભિન્ન છે ત્રિકાળી દ્રવથી એમ કહેવા પાછળ, તે ભ્રાંતિનો નાશ થવાના પ્રયોજન અર્થે અને નિત્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરાવવાને અર્થે, બે અસ્તિ નાસ્તિમાં બેમાં પ્રયોજન છે. દ્રવ્યના ક્ષેત્રથી પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે તેવો સિદ્ધાંત અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રતિપાદિત છે, પાછો અંદરથી વાત નથી, એ પણ અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રતિપાદિત છે. ગુરુદેવ એનો આધાર આપતા હતા. ચિદવિલાસ, દીપચંદજી ચિદવિલાસ છે, એમાં 95મા પાને એ વાત છે. પર્યાયનું ક્ષેત્ર જુદું, પર્યાયની શક્તિ જુદી, પર્યાયની જાતિ જુદી, એમ કરીને વાત છે. ચિદવિલાસ પર્યાયના કારણ કાર્ય નામનું પ્રકરણ છે. પહેલી નજર પડી વાંચી લઈએ છીએ. પર્યાયનું કારણ પર્યાય જ છે. લ્યો આ છે, છઠ કારકો આવી ગયા. એક કારક હોય તો છ કારક સ્વીકારવા જ પડે એવું છે. પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. લ્યો હાલો, ઠીક, ગુણ નિરપેક્ષ પર્યાય, બહુ સૂક્ષ્મ જ્ઞાન હતું સિદ્ધાંત જ્ઞાનની અંદર અને અધ્યાત્મમાં. દીપચંદજી જેવા વિદ્વાન ઓછા મળે એવો વિષય છે. વિદ્વાન અને જ્ઞાની પણ પર્યાયનું કારણ પર્યાય છે. ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. બસ આ 95મા એ જ પેરેગ્રાફમાં છેલ્લી લીટી છે. નજર પડી પહેલા પર્યાયનું કારણ પર્યાય છે કે તો આ સ્પષ્ટ કરવા જેવું છે. છેલ્લે એ વાત કરી છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. દ્રવ્યનું પ્રદેશત્વ નહીં, ગુણનું પ્રદેશત્વ નહીં. ગુણ નિરપેક્ષ લીધો, દ્રવ્ય નિરપેક્ષ તો લે ક્યાં વાત રહી, પણ પ્રદેશત્વ ગુણ એની નિરપેક્ષ પ્રદેશત્વની પર્યાય છે. આગમ વિવિક્ષાથી એક છે, અધ્યાત્મ વિવિક્ષાથી અલગ અલગ છે. એ તો પ્રકરણ ચાલે છે, આપણે ચાલે વાંચનમાં તો એ વિષય ચાલે છે. આમ છે, પ્રવચન સારમાં લીધું છે. જોકે વ્યય વ્યયનું કારણ છે, ઉત્પાદ ઉત્પાદનું કારણ છે, એક પર્યાયમાં બે કારણ લીધા છે. જે તે પર્યાયનો ઉત્પાદ તે ઉત્પાદનું કારણ ઉત્પાદ છે, વ્યય નહીં, પૂર્વ પર્યાયનો વ્યય નહીં. અને તે જ પર્યાયનો વ્યય તેનું કારણ છે, નવી પર્યાયનો ઉત્પાદ નહીં, એમ કરીને વાત લીધી છે. કે ઉત્પાદ વ્યયને જુદા પાડ્યા છે, એમ કરીને ઉત્પાદ વ્યયરૂપ જે પર્યાય છે એની સ્વતંત્રતા સ્થાપી છે. એ વિશે પણ લીધો છે. ત્રણ એના ત્રણ પર્યાયની ભિન્નતા અભિન્નતા આવશે છેલ્લે આમાંનામાં. આજે વિવિક્ષા સંતુલન ભાવ સંતુલન છે ને, એમાં દસમો ભેદ પર્યાયની ભિન્નતા અભિન્નતાનો છે, એ જ વિષય ઉપર છે. જ્ઞાન ની પર્યાય જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાન ગુણ નિરપેક્ષ છે, એમ કેવું છે. શું ગુરુદેવશ્રી ને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો, હિંમતભાઈ ત્યાં ઉતર્યા હતા, ફળિયામાં ચર્ચા રાખી હતી રાત્રે. પ્રશ્ન પૂછ્યો હતો કે જ્ઞાન નો ઉપયોગ, એને જ્ઞાન ગુણ સાથે શું સંબંધ છે? કેમ કે નિરપેક્ષ તો પોતે લેતા હતા એ ખબર છે, તો બીજા ગુણ સાથે સંબંધ નથી એમ લઈએ. જ્ઞાનના ઉપયોગને આનંદ ગુણ સાથે સંબંધ નથી, વાંધો નહીં, પણ જ્ઞાનના ઉપયોગને જ્ઞાન ગુણ સાથે શું સંબંધ છે? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શું કીધું? કરતા કર્મ સંબંધ ન બતાવ્યો. હવે આગળ પાછળ કોઈ ચર્ચા કોઈ વિષય મૂક્યા વગર સીધો પ્રશ્ન હતો, કોઈ વિષય ચર્ચીને એ પ્રશ્ન નહોતો. કે આ પર્યાયની નિરપેક્ષતા, ગુણની નિરપેક્ષતા, દ્રવ્યની નિરપેક્ષતા સમજાવે એ વાત નથી. સીધો જે પ્રવચનો આવતા હતા દિવસના ભાગમાં, એમાંથી ખ્યાલ આવતો હતો કે પોતે નિરપેક્ષતા સ્થાપે છે. તો આપણે આગળ પાછળની ચર્ચા વગર સીધો પ્રશ્ન અધરથી મૂકો જોઈએ, એક વિચાર કર્યો, એક પ્રશ્ન મૂક્યો. તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ ન કર્યો. શું કેવી રીતે નિમિત્ત નિમિત્ત સંબંધ ખુલાસો ન કર્યો? તો એ સમજમાં આવ્યું એટલે પૂછ્યું નહીં. શું એ વાત સમજમાં હતી એટલે ન પૂછ્યું, નહીતર પૂછવું જોઈએ ત્યાં. કે કરતા કર્મ જ્ઞાન ગુણ જ્ઞાન ઉપયોગ રૂપે પરિણીમો, એમાં જ્ઞાન ગુણ કરતા અને ઉપયોગ એનું કાર્ય એમ નહીં લેવાના, એટલે નિમિત્ત નિમિત્તિક સંબંધ કેમ લ્યો છો? તો કે ઉપયોગ ઉપયોગ જ્ઞાનનો ઉપાદાન છે, ઉપયોગનો પર્યાય જ્ઞાનનો ઉપાદાન છે, અને એમાં નિમિત્ત શું છે? કે જ્ઞાન ગુણ છે, એ જ્ઞેય જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન અને એ જ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે એમ લેવું છે. દ્રવ્ય ગુણ જ્ઞાનમાં નિમિત્ત છે, ઉપયોગની અંદર દ્રવ્ય અને ગુણ બે નિમિત્ત છે. કેમ કે જેટલું જ્ઞેય તે બધું જ્ઞાનનું નિમિત્ત ગણવામાં આવે છે. માટે જ્ઞાન ઉપાદાન, જ્ઞાનનો પર્યાય, અને જેટલું કોઈ જ્ઞેય એમાં આવી જાય, દ્રવ્ય ગુણ આવી જાય છે, માટે એ જ્ઞેય છે એમ. એ પદ્ધતિથી વાત એટલે અહીંયા દીપચંદજી એ વાત લીધી છે એ પ્રકારે. એટલે પર્યાયની સ્વતંત્રતા બતાવે, જો એક અંશ પર્યાય જે છે એ સ્વતંત્ર ન લ્યો તો નિત્ય અને અનિત્ય બેની ભેળસેળ કર્યા વગર તમારે બીજો ઉપાય જ નથી. એક નિત્ય સ્વભાવી છે, એક અનિત્ય સ્વભાવી છે, બરાબર છે. સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે, સામાન્ય અંગ છે એનું, એ નિત્ય છે, વિશેષ અંગ છે એ અનિત્ય છે. બેનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે, એક પદાર્થમાં બે વિરુદ્ધ સ્વભાવી અવયવો છે. જો તમે બંનેની સ્વતંત્રતા ન સ્વીકારી શકો તો બંનેને ભેગા જ કરવા પડે તમારે. બે ભેગા થાય તો બંનેનો નાશ થાય, કાં તો નિત્યથી અનિત્યનો નાશ થાય ને કાં અનિત્યથી નિત્યનો નાશ થાય, એકનો નાશ થાય તો બંનેનો નાશ સ્વીકારવો જ પડે, એટલે મોટો દોષ આવે. તેવો સિદ્ધાંત અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રતિપાદિત છે. ત્યાં પણ દ્રવ્યાનુયોગ અનુસારનો આગમ જ્ઞાન ગૌણ રહીને ત્યાં પણ ક્ષેત્રની અભિન્નતા છે. એવું જે દ્રવ્યાનુયોગનું આગમ જ્ઞાન છે એને ભિન્ન રાખીને અધ્યાત્મના પ્રયોજન વસ્પર્યાયની સ્વતંત્રતા કહેવામાં આવે છે. કેમ કે અંશની સ્વતંત્રતા ન સ્વીકારવામાં આવે તો અંશીની પણ સ્વતંત્રતા સ્વીકારી શકાશે નહીં. એ વાત પર્યાયની ભિન્નતામાં લીધી છે. એ ન્યાય છે એની પાછળ. આ વખતે દિવાળી ઉપર ચર્ચા ચાલી, એમાં એ વિષય ચાલી ગયો હતો. અંશની સ્વતંત્રતાનો વિષય ચાલ્યો હતો, પર્યાયના કારકોની સ્વતંત્રતાનો પ્રશ્ન ચાલ્યો હતો. અને અંશની સ્વતંત્રતા એટલા માટે છે ત્યાં એ સ્પષ્ટ કર્યું કે નહીતર અંશની સ્વતંત્રતા સ્વીકારી શકાશે નહીં. અને જે અંશની સ્વતંત્રતા કરીને અંશને ગૌણ કરવું છે એ ગૌણતા પણ નહીં કરી શકાય. જે પર્યાયની અનાદિથી મુખ્યતા થઈને પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ રહી છે, પર્યાયનું એકત્વ દ્રઢ થઈ ગયું છે, એ પણ નહીં શકે. આમ પ્રયોજન વશે એને ગૌણ કરવામાં આવે તો તે યથાર્થ છે, અને સ્વતંત્ર કરીને ગૌણ કરવામાં આવે તો પણ તે યથાર્થ છે. આમ ત્યાં પણ દ્રવ્યાનુયોગ અનુસારનું આગમ જ્ઞાન ગૌણ રહીને આધ્યાત્મિક વલણ દર્શાવવા આમ કહેવાય છે તે નિર્દોષ છે. અને જ્ઞાનીને એમ કહેતા આગમ અધ્યાત્મનું સંતુલન બરાબર જળવાઈ રહે છે, જરા પણ એમાં એકાંત થતો નથી. એટલે જ્ઞાનીનું આવું અનેકાંતિક જ્ઞાન હોય છે. અહીંયા અનેક ધર્મને જાણનારું જ્ઞાન નથી લેવું, પણ અનેકાંતિક એટલે બે બાજુનું બેલેન્સ છે એ જળવાઈ રહે છે. બેલેન્સ ગુમાવ્યા વિના, સંતુલન ગુમાવ્યા વિના એકાંતે જ્ઞાને પરિણમતા નથી. એનું સંતુલન જળવાઈ રહીએ છે એ એનું જ્ઞાનની અનેકાંતિકતા છે. હા, મુખ્ય ગુણ તો મિથ્યા દ્રષ્ટિને થાય છે ખરું, પણ વિપરીત રીતે થાય છે. આમ તો છદ્મસ્તોનો જ્ઞાનનો પર્યાય જ મુખ્ય ગુણ રાખીને જ વર્તે છે. કેમ કે છદ્મસ્ત જીવને પણ અનેક જ્ઞેયો જ્ઞાનમાં આવે છે, એમાં કોઈ એકને મુખ્ય કરે એની પ્રવૃત્તિ થાય ને બાકી બધું ગૌણ રહી જાય. એ મુખ્ય ગૌણ તો થાય જ છે, નથી થતું એવું નથી. એ રીતે અહીંયા વચન ગમે તે પ્રકારના હોય તો પણ એનો પ્રયોજન અને એનું કારણ, એનું સંતુલન એ બધું એક સાથે વિચારી અને એની યથાર્થતા અને અયથાર્થતા સમજીને યથાર્થતામાં આવવું જોઈએ. એ આગમ અધ્યાત્મનો વિષય છે. આગમ અધ્યાત્મની ખાસ પદ્ધતિનો વિષય, શૈલીનો વિષય બનારસીદાસજીએ એમની પરમાર્થ રચનિકામાં લીધો છે. અને એ અનુસાર આગમ અધ્યાત્મના કેટલાક વચનો આપણે પરમાગમ સારમાં પરમાર્થ વચનિકાના જે પ્રવચન ઉપરથી ખેંચાયેલા છે એમાં ગુરુદેવશ્રીએ એ વાત કરી છે કે, અને બનારસીદાસજીએ પણ એ વાત કરી છે કે આગમ અધ્યાત્મના અનંત ભેદ છે. કેટલા? આ તો જે વાત છે એ પ્રયોજનભૂત મોટી મોટી વાત બે ચાર દ્રષ્ટાંતો લઈને થાય છે, પણ આગમ અધ્યાત્મના અનંત ભેદ છે. સર્વથા તો કેવળ જ્ઞાન ગોચર છે, સર્વથા કેવળી ગોચર છે, પણ જેટલું પ્રયોજન પડે છે પોતાને હિત હિતનું એટલું સમ્યક શ્રુત જ્ઞાનની અંદર પણ જાણવું થાય છે. બીજા જે જાણવાના વિષય છે જેની સાથે આ જીવને હિતાહિતનું પ્રયોજન નથી એવા ભેદની અંદર સમ્યક શ્રુત જ્ઞાન ભલે ન પ્રવર્તે કે ન પહોંચે તો એની કોઈ જરૂર પણ નથી. એમાં ભૂલ થાય તો પણ વાંધો નથી, એમાં અન્યથા પણ થાય તો વાંધો નથી, એમાં વિપરીતતા થાય તો પણ વાંધો નથી, જે અપ્રયોજનભૂત વિષય છે. પણ પ્રયોજનભૂત વિષયમાં સમ્યક જ્ઞાનની અંદર કદી પણ ભૂલ થતી નથી. એનું કારણ પદાર્થ દર્શન છે. જે સ્વાનુભવમાં જે પદાર્થનું દર્શન થયું એને લઈને દ્રવગુણ પર્યાય ઉત્પાદ વેદ રૂપ ગુણ ગુણી ભેદ અભેદ બંનેનું જ્ઞાન સમ્યક થઈ ગયું છે અને એ વિષયની અંદર ક્યાંય પણ એને સમસ્યા કે પ્રશ્ન સામે આવે છે ત્યારે એ અંદર અવલોકન કરી લે છે કે મને મારા અનુભવ જ્ઞાનમાં કેવી રીતે વર્તે છે પદાર્થ દર્શન અને એથી એના જ્ઞાનમાં ભૂલ પડતી નથી. સુગાનીજીને એક પ્રશ્ન કર્યો હતો ચંદુભાઈ ડૉક્ટર રાજકોટવાળા કે પર્યાયમાં રાગ છે એ આવ્યો ક્યાંથી અને પર્યાયમાં રાગ છે એ પર્યાયનો રાગ પર્યાયનો અભાવ થતાં એનું થયું શું? કેમ કે દ્રવ્યગુણમાં રાગ થવાનું કોઈ કારણ નથી. એમને તો શુદ્ધ છે એમ કરીને સ્થાપ્યું પણ એ વાત તો એમને ઉડાવી કે શુદ્ધ શુદ્ધ કાંઈ ની જે છે એ છે એ તો. પણ ચોખ્ખી વાત એ છે કે જો દ્રવ્યગુણમાં રાગ થવાનું કારણ એવો કોઈ ગુણ નથી શક્તિ નથી તો પછી રાગ થયો શું કરવા? તો કે એ પર્યાયનો ધર્મ હતો એટલે પર્યાયમાં થયો. તો પણ કે દ્રવ્યગુણમાં કાંઈ એનું સત્વ હતું તો કે શક્તિરૂપ યોગ્યતા હતી. શું કહ્યું? શક્તિરૂપ યોગ્યતા હતી એને કારણ શક્તિરૂપ યોગ્યતા કહેવામાં આવે છે. પર્યાય પરિણમન શક્તિની યોગ્યતા કહેવામાં આવે છે. એવી પર્યાયે આ જીવ આ કાળે આ પ્રકારના રાગથી પરિણમશે એમ પરિણમવા પહેલાં કેવળ જ્ઞાની જાણે છે કે નથી જાણતા? તો એની યોગ્યતા પડી હતી એને જાણી કે યોગ્યતા નહોતી એને જાણી? શૂન્યમાંથી જ્ઞાન થયું કે સામે જ્ઞાનનું જ્ઞેય હતું કોઈ પણ રીતે કે હા શક્તિરૂપે હતું? એ જ્ઞેય, એ જ્ઞેયનું જ્ઞાન થયું છે. જ્ઞેય વગર જ્ઞાન થાય? જ્ઞેયનું એમ કેવી રીતે બની શકે કે બની જ ન શકે? એટલે એ કારણરૂપ યોગ્યતા કહેવાય છે. અને જેને રાગ વ્યય થઈ ગયો તેને કાર્યરૂપ યોગ્યતા એની દ્રવ્યમાં ગઈ. એ પર્યાય પર્યાય ક્યાં ગઈ? દ્રવ્યમાંથી આવી હતી અને દ્રવ્યમાં ગઈ. એ કાર્યરૂપ યોગ્યતા કહેવામાં આવે છે. જેમ કે આજથી 2500 વર્ષ પહેલા 2600 વર્ષ પહેલા લઈ લઈએ ને આપણે, ભગવાન મહાવીર સ્વામી સંસારી હતા. ત્રિશિલા દેવી રાણીના પુત્ર થયા હતા, સિદ્ધાર્થ રાજાના પુત્ર તરીકે જન્મ્યા. આ એમને સંસાર અવસ્થાનો ઇતિહાસ છે 2500 વર્ષ પહેલા. બરાબર. તો આજે તો સિદ્ધાલયમાં છે. આજે સિદ્ધાલયમાં હોવા છતાં 2500 વર્ષ પહેલા એ સંસારી જીવ હતા એમ કહી શકાય ખરું કે ન કહી શકાય? કે કહી શકાય છે. કેમ કહી શકાય છે? કે એ દ્રવ્યમાં એ જાતની કાર્યરૂપ યોગ્યતા આજે પણ વિદ્યમાન છે માટે કહી શકાય છે. બીજાને માટે એમ ના કહી શકાય. 2500 વર્ષ માટે પોતાના જીવ માટે એમ ના કહેવાય કે પોતે મહાવીર સ્વામીનો જીવ હતો અને ત્રિશિલા રાણીને ત્યાં જન્મ હતો, એવું તો ન જ કહેવાય. તો એ દ્રવ્ય માટે એ લાગુ પડે છે, એ કાર્યરૂપ યોગ્યતા છે. એમ તમામ સિદ્ધોને એ લાગુ પડે છે. કેમ કે બધા પહેલા સંસારી હોય છે અને પછી જ સિદ્ધ થાય છે અને અનંતકાળ પહેલા પણ. એ રીતે જ્યાં જ્યાં ભલે જ્ઞાનીએ વાંચ્યું હોય ન વાંચ્યું હોય, વિચાર્યું હોય ન વિચાર્યું, પ્રશ્ન સામે આવે તો ભૂલ નથી થતી. મારે તો એ પોઈન્ટ કરવાનું છે. દ્રવગુણ પર્યાયના બહુ પ્રશ્નો ચાલતા નહોતા એમની પાસે, તો અધ્યાત્મના જ પ્રશ્નો ચાલતા હતા. પણ આ પર્યાયનો ઉત્પાદ ને વ્યય ક્યાં ગયો ને ક્યાંથી આવ્યો રાગનો એ પ્રશ્ન કાઢ્યો ત્યારે મને સહેજ શંકા થઈ કે આ પ્રશ્નો વિચાર્યો નહીં હોય તો કેમ કેવી રીતે જવાબ દેશે. પણ સીધો બરાબર જવાબ આવ્યો.